જેની ઉપર કૃપા કરે, જેની ઉપર મહેર કરે, એના એના ભાગ ખુલી ગયા, એનો જન્મ સફળ થઈ ગયો. ગુરુ મહારાજ ના કૃપા પાત્ર થવાય અને કૃપામાં ગુરુ મહારાજ સ્વયં સામે ચાલીને આપી દીધે. સદગુરુ મહેર કરે, જે માગવા જવું ના પડે. બાપના દીકરાને બાપ પાસે માગવું ના પડતું, એનો વારસો એને મળવાનો જ છે, મળી જાય અને ભરોસે જ બેઠો હોય અને કશી ફિકર ચિંતા ના હોય. એમ ગુરુ મહારાજ ના શરણે ગયા પછીથી ગુરુ મહારાજ એની ઉપર કૃપા કરવાના છે, ગમે તેવો છે. અંજે અભૂત હશે, ખોડખાપણ વાળું હશે, આંધળું બેરું હશે, એની પર વધારે કૃપા કરશે. જેમ ઘરમાં માતા પિતા પોતાનું કંઈક બાળક બુદ્ધિથી ઓછું હોય, અપંગ હોય, આંધળું બેરું હોય, તો એના ઉપર વધારે લક્ષ આપીને એની ચિંતા વધારે કરે. એમ ગુરુ મહારાજ પણ મહેર કરે જેને, એટલે મહારાજ અમે તો આપના છીએ, આવા આપને આશરે પડેલા છીએ. અને જેમ કોઈ પાંગળું બાળક હોય, મા બાપ એની રક્ષા કરે એના માટે, બસ એ જ રીતે અમને પણ અમારી ઉપર એવી દયા કૃપા દ્રષ્ટિ રાખજો. અમે આપના છીએ અને આવા છીએ, અમારામાં વિશેષ કંઈ છે નહીં. બુદ્ધિશાળી બાળક હોય ને ભણતું હોય ને ભણ્યા કરે સારું, પણ પેલું મંદ વિકાસ વાળું બાળક હોય, માનસિક વિકાસ ઓછો હોય, તો એના તરફ વધારે લક્ષ આપશે. ગુરુ મહારાજ અમારી ઉપર પણ આવીને આવી મહેર કરજો. અને એ આપની સદગુરુ મહેર કરે જેને, આ તો સામેથી લેવાના જવું પડે. બાપના દીકરાની માફક બધું મળી જ જાય એમ સદગુરુ શરણે જઈએ, એટલે ગુરુ મહારાજ સાહજિક કૃપા, જેમ માનું સાહજિક વાત્સલ્ય પોતાના સંતાન પ્રત્યે હોય, એમ ગુરુ મહારાજને પોતાના શિષ્ય પ્રત્યે સાહજિક વાત્સલ્ય હોય. અમારો આપણો સેવક છે, આવો એના પ્રત્યે સદભાવ જાગે, અને એ ન માગે તો પણ એને થોડાક નિયમો આપે, થોડી સમજણના બે શબ્દો આપે, અને એના દ્વારા એને પોતાને એમ થાય કે ના, ગુરુ મહારાજે મને કૃતાર્થ કર્યો. તો એમ સાહજિક વગર માગે મળી જાય તો એ તો આપણા જીવનનો મોટામાં મોટો આનંદ, સૌભાગ્ય. જે કોઈ ઉપર સાહજિક પ્રેમથી અને મુક્ત મનથી કૃપા કરે એનું કહેવું શું, એનું ભાગ્ય. તેષામ કિમ વર્ણતે ભાગ્યમ મહો વર્ષ શતૈરપિ, એના ભાગ્યની એના સૌભાગ્યની કઈ વાત કરવી, સો સો વર્ષ સુધી વર્ણન કરીએ ને તો પૂરું ના થાય. તો ગુરુ મહારાજની કૃપા, સદગુરુની કૃપા, અને થાય ત્યારે ઉડી જાય અજ્ઞાન નું ઘેન. ધ્યાનમાં બેઠવાઈએ, લખવા વાંચવા બેઠાઈએ, કઈક કામ કરવા બેઠાઈએ, કથામાં બેઠાઈએ, એક માળા લઈને બેઠા, ઘેન ચડે, કશું કામ ના કરવા દે. ઘણું બધું અગત્યનું કામ કરવાનું હોય તોય પણ ઘેન ચડ્યું, તમે એને આધીન થઈને જ રહી જાઓ. બપોર જુઓ જોઈએ, જમી પરવારી ને પછી બેસવો જોઈએ, થોડી વાર બેહો એટલે આંખો ઘેરાશે, ઝોકા આવવાની શરૂઆત થશે, પછી કશું ગમશે નહીં. આજુબાજુ આમ વાસણ પડ્યા હોય, આમ કપડા પડ્યા હોય, એઠવાડ્યો પડ્યો, છ પડ્યો, વગર પાથરે એમને એમ લંબાવી દે. હમણાં 15 મિનિટ પછી બધું કરીશું, બરાબર છે ને અનુભવ? એ જે ઘેન છે એ બહુ અઘરું છે, બહુ જબરું છે. અને એ તો ખાધા પછીનો આફરો કહેવાય, મેણો ચડ્યો કહેવાય. વધારે પડતું ખવાઈ જાય ને તો ડોબાને ભેંસને મેણો ચડે. એમ માણસે જો થોડુંક વધારે ખાઈ જાય, વધારે ખવાઈ જાય ને તો એને મેણો ચડે, આફરો ચડે, કે જલ્દી એને એ મેણાય જ હોઈ જાય, હોઈ જવું પડે. તો અહીંયા આગાડી અજ્ઞાન નું ઘેન કહ્યું. સરસ મજાનો દૂધપાક ખાધો હોય પછી ઘેન જ ચડે. સરસ ખીચડી ખાધી હોય, રાજસ્થાનમાં પેલી રાબડી પીધી હોય ઉનાળામાં, બહુ તાપ લાગે ને ત્યાં આગાડી છાશની રાબ ઘેંસ બનાવે અને ખુબ સરસ પીવે એટલે ઊંઘ આવે. કે ઉનાળામાં રાજસ્થાન બપોરે નીકળવું ક્યાં, સુઈ જાવ. અને ચાર પાંચ કલાકની ઊંઘ આવે એટલે એ રાબડી પીને સુઈ જાય એટલે ઘેન ચડે. એમ અજ્ઞાન નું ઘેન પણ એવું છે, તમારે જાગવું હોય તો એને જાગવા દે, ઊંઘાડી દે, સુવાડી દે. પણ ગુરુ મહારાજ જેની ઉપર કૃપા કરે ને જોડે બેસાડે ને તો પેલું જ્ઞાન ઘેન ક્યાંય જતું રહે. સૌથી પહેલા તો યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ અષ્ટાંગ યોગની અંદર જે આઠ અંગ છે એમાં ખાવા પીવાનું પણ સંયમિત હોવું જોઈએ. ઉપવાસ કરવાનો કેમ, કે ઘેન ના ચડે. થોડુંક વધારે ખાવ એટલે ઘેન ચડે છે. માપસરનું ખાઓ, ઉપવાસ કરો કે ફલાહાર કરો તો એટલું ઘેન નહીં ચડે, એટલી ઊંઘ નહીં આવે. સ્વસ્થતાથી તમે બધું જ કામ કરશો. અને એટલે તો આપણે ત્યાં ધાર્મિક પર્વ હોય તે હોય કે અધિક મહિનો હોય, શ્રાવણ મહિનો હોય તો એક ટાણા કરીશું. એક ટાણું કરવાથી ઊંઘ ઓછી થાય અને કંઈક સાધન ભજન થશે, એટલા માટે એક ટાણું કરવાનું. એકાદશી હોય, ગુરુવાર શનિવાર કે સોમવાર કરતા એની પાછળ શું છે કે જે આરાધ્ય ઈષ્ટ છે એમને એમનું ભજન વધારે થઈ શકે એટલા માટે ખોરાક ઓછો કરવાનો. શરીર પાસે કામ લેવું હોય તો પેટને કામ ઓછું સોંપવાનું, અને પેટને વધારે કામ સોંપો ત્યારે શરીર પાસે કામ ના લઈ શકે. હંમેશા જયારે કોઈ પ્રસંગ હોય, ઉજાગરો હોય, કામ કરવાનું હોય, અલ્પાહાર કરી લો. પછી તમે 24 કલાક કામ કરો, કશું તમને શરીર સહેજ પણ બૂમ નહીં વાળે, સહેજે ફરિયાદ નહીં કરે. કેમ કે અલ્પાહાર. તો એ આપણી ઊંઘ, એ જડતા, એ તામસ વૃત્તિ આમ એક બાજુ મૂકી દે. એમ ગુરુ મહારાજ પણ જેની ઉપર કૃપા કરે, સાહજિક કૃપા, ગુરુ મહારાજની સાહજિક કૃપા એટલે નિર્વ્યાજ વાત્સલ્ય જેને કહેવાય, કે મારે આપવું છે અને એ કૃપા એની પર મહેર આપી દે, મહેર કરી દે, એટલે એનું અજ્ઞાન રૂપી ઘેન, એની ઊંઘ ઉડાડી મૂકે. એમને એમ ઉમર અવસ્થા થાય ને એટલે ઊંઘ ઉડી જાય, ઊંઘ ઓછી આવે. આજે તો ખબર નહીં ગોળીઓ ખાઈને રહેતા હશે, પણ પહેલાના જમાનામાં જોયેલું લાઈટો નહોતી, વહેલા સુઈ જવાનું હોય, 8-9 વાગે તો ગામડે સુઈ જાય. અહીંયા એવું હતું લાઈટો નહોતી ત્યારે, 8-8:30 એટલે બધું સોંપો પડી ગયું હોય. આપણે તો લાઈટો વગરનું નડિયાદ જોયું છે, કૂવાનું પાણી ખેંચતા જોયું છે. પણ એ સમય એટલો સરસ હતો કે 8-9 તો બહુ થઈ ગયા, 9 વાગી ગયા સુઈ જાવ, પણ ઊંઘ ના આવે ગયડા માણસ, વહેલા જાગી જાય, 9:30 ની થાય એટલે રાધા મંદિરમાં આવી ગયા, અને ફાનસ લઈને આવે, ત્યારે બેટરી નહોતી. એક માજી હતા, ઘેરથી નીકળે, ફાનસ લઈને આવે, હાથમાં લાકડી, એક હાથમાં લાકડી હોય ને એક હાથમાં ફાનસ હોય. તો એ ઊંઘ જ ઉડાડી દે. કેમ કે ભાઈ 75 વર્ષ પૂરા થયા, હવે તો બ્રહ્મચર્ય પતી ગયું, ગ્રસ્થાશ્રમ પતી ગયો, વાનપ્રસ્થ પતી ગયો, હવે તો 75 થયા એટલે તમે સંન્યાસી જ. તમારો સંન્યાસ ગણી જ લેવાનો 75 વર્ષ પછી. બધી જ નિવૃત્તિ શાંતિથી પોતાના જીવનનો જે ચોથો પુરુષાર્થ છે એના માટે લાગ્યા રહેવાનું. શાંતિથી ભગવદ ભજન સ્મરણ નિરાંત, કોઈ કકળાટ, કોઈ ઉચાટ, કોઈ પણ ના હોય. ઘરમાં હોય જો અને જાઓ, વ્યવહાર તમારી મેં તે કરો પ્રસંગોના, લોકોના. અમે તો પરવારી ગયા છે, તમારે વ્યવહાર કરવાના છે, તમે તમે બધાના સંભાળો. તો એમ જીવનની અંદર મુક્તિ અને માત્ર પોતાના સ્વસ્વરૂપને માટે, ભજનને માટે ઉડી જાય અજ્ઞાનનું ઘેન. અણસમજ બધી અત્યાર સુધી તો ઘેનમાં ઘેનમાં ઘણી વાર ખબર છે, રાત્રે ઊંઘમાં ઊંઘમાં ઘણા માણસો ચાલતા હોય, ઉભા થઈને ચાલે, ઘરનું બારણું ખોલીને બહાર નીકળી જાય, પછી અરે કઈ આવી ગયો. આનું નામ છે અજ્ઞાન. એ જડ અવસ્થામાં ઊંઘમાં ને ઊંઘમાં માણસ બોલ્યા કરે, ચાલ્યા કરે, શું બોલું છે ખબર ના પડે. પેલા કોઈ જાગતા હોય તો સાંભળે કે મારે તમે આવું બોલતા હતા ને કાલ સવારે, કાલ રાતે. સારું સારું, હા આશીર્વાદ. આટલી માળા કરજો, રાતે ઊંઘમાં ભૂલી જાય. જે આખો જે માનસિકતા જે છે એ છતી થયા વગર, પણ એ ધીરતા અને સ્થિરતા લાવવા માટે કાંઈ પણ ચિંતા ન થાય, એટલા માટે ગુરુ મહારાજની કૃપા એટલી જ આવશ્યક છે. ભલે અત્યારે ન સમજાય, પણ જયારે ઊંઘ ન આવે, કશું સમજણ ના પડે, કોઈ રસ્તો ના સૂજે, ત્યારે આવા કોઈક સમજુ માણસ, કોઈ સંત પુરુષની આવશ્યકતા પડે કે ચાલો એમની પાસે જઈએ, એમના જીવનનો કંઈક અનુભવ, કંઈક માર્ગદર્શન લઈએ આપણે. તો આવી ભયંકર માનસિક સ્થિતિમાંથી બહાર નીકળી શકીએ. સદગુરુ મેર કરે છે ને ઉડી જાય અજ્ઞાનનું ઘેન. એ જે ઘેન ચડ્યું હોય, દવા જેવી આપી હોય, લો મહામંત્ર ત્યારે મળે રે, મનના વિષય સગોળા જાય. એ મહામંત્રનું ઔષધ સદગુરુ વૈદ્ય વચન વિશ્વાસા. ગુરુ મહારાજ વૈદ્ય છે, તમને અજ્ઞાનનું ઘેન ઉડાડી મૂકે, નિરાંત કરી આપે, શાંતિ. જીવન જીવીએ, જીવનની અંદર અનેક પ્રવૃત્તિઓ કરીએ, જે કઈ કમાતા હોઈએ, જે કરતા હોય, બધું એની પાછળનો ઉદ્દેશ શું? કે જીવનમાં શાંતિ મળે. સુખ તો બધા મળવાના છે, પણ શાંતિ નહીં મળે. સુખ અને શાંતિ એમાં બહુ ફેર છે. શાંતિ સુખ આપી શકશે, પણ સુખ શાંતિ નહીં આપી શકે. ઘરમાં સુખ ઘણા બધા હશે, પણ શાંતિ નહીં હોય. કંઈક કચવાટ હશે, કંઈક ઉચાટ હશે, કંઈક મનના તોફાન હશે. એ તો ગુરુ મહારાજ કૃપા કરે ને, તો જ એ બધી અશાંતિઓ અને કચવાટ દૂર થાય. સદગુરુ મહેર કરે જેને, તો જે આપણું લક્ષ્ય છે, દરેક જે જન્મ્યો છે દરેકનું લક્ષ્ય છે આત્મપ્રાપ્તિ. જ્યાં સુધી આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાનું જે મિશન આ જીવનનું એમાં સફળ નથી. જેમ ચંદ્ર ઉપર મોકલેલું મિશન, માટીને વસ્તુઓ લઈ આવે અને અમુક માહિતી ભેગી કરી લાવે, એ સફળ. પણ આપણા જીવનની અંદર મનુષ્ય તરીકે આપણને મોકલ્યા અને જે જીવનનું મિશન છે નિષ્ફળ ગયા. કંઈક અવકાશયાન રસ્તામાં જ ખતમ થઈ ગયું, ભાઈ નિષ્ફળ ગયા. એમ જીવનની અંદર પણ નિષ્ફળતાઓ આવે અને જીવનનું લક્ષ્ય એનું ધ્યેય ભૂલી જાય. તો એ જે સતત જાગૃતિ રહે એના પ્રત્યે, એટલા માટે ગુરુ મહારાજ એ બધી ઊંઘ ઉડાડી દે, ચાલો જાગો, અને જગાડે એટલે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતે મુને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. બધા લોકો ઊંઘતા હોય ત્યારે એ તપસ્વીને સંયમી જાગતો હોય, અને જયારે જગત જાગતું હોય ત્યારે એ સંયમી એ બધાને જોતો હોય. સા નિશા પશ્યતો મુને, એ અંધારી રાત્રિની અંદર બધું જ જોઈ શકતો હોય, કારણ એનું તો અંધારું જતું રહ્યું છે. ગુરુ મહારાજ એની ઉપર મહેર કરી છે અને એને કારણે ઉડી ગયું, ઉડી જાય અજ્ઞાનનું ઘેન. એ રાત્રે પણ સાધન ભજનમાં બેસે ને, સ્વસ્થ થઈને, એકાગ્ર થઈને, સ્થિર થઈને ઊંઘ ઓછી પડે છે કે ઉજાગરો થાય છે, કશું લાગે જ નહીં. એ ઉઠી પરવારી તરત જ આસન ઉપર બેસી જાય ને, અનુસંધાન થઈ જાય તરત જ, પણ અભ્યાસ શનૈ શનૈ રૂપ રમૈત, ધીરે ધીરે તમે તમારા સ્વસ્વરૂપની અંદર રમતા થઈ જાઓ. કેવી રીતે? ગૃહી થયા ધૈર્યથી, ધીમે ધીમે શનૈ શનૈ રૂપ રમૈત, ધૈર્યથી શાંતિથી તમે એની અંદર આગળ વધી શકો છો, કહેવાનો ભાવ અર્થ છે. તો આપણે પણ આપણા જીવનની અંદર અભ્યાસથી ધીમે ધીમે આગળ વધી શકાય, અને એમાંથી આગળ જઈને એ આપણા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર થવા માટે ધ્યાન શું છે? ધ્યાનનો લક્ષ્ય જ એ છે કે તમારો વ્યવહારિક, તમારું દેહાધ્યાસ એ ભૂલી અને પોતાના નિજ સ્વરૂપની અંદર પહોંચવાનું છે. હવે એ ક્યાં છે? કે તમે જે શોધનારા છો એ તમે છો. જ્યારે પણ ધ્યાનમાં બેસો ત્યારે ઘરના વ્યવહારથી તો આવી ગયા, ભાઈ ધ્યાન દ્વારા આત્માનુસંધાન કરવાનું છે. આત્મા કોણ છે? ક્યાં છે આત્મા? તમે શરીરથી આવ્યા છો, બેઠા છો, જે સંકલ્પ કરવા વાળો છે એ જ તમે છો. મારે આત્માનુસંધાન કરવાનું છે, આત્માનુસંધાન કરવાનો જેને સંકલ્પ કર્યો એ પોતે જ તું છું. બોલીએ છીએ તો સંભળાય છે, પણ બોલનારો દેખાતો નથી. બસ સંકલ્પ કર્યો કે મારે ધ્યાનમાં બેસવું છે આવતીકાલથી, તો એ ધ્યાન થાય. પણ જેટલું ધીરે ધીરે અભ્યાસ થાય, અનુસંધાન થાય, ત્યારે આત્માનુભૂતિ સતત થયા કરે. હું આ શરીર નથી, હું આત્મચેતના છું. તું માંસ કી પુતલી નહીં, હાડકા માંસનું પૂતળું તું નથી. તું બ્રહ્મ હૈ, તું બ્રહ્મ હૈ. આમ કહીને ઉડી જાય અજ્ઞાનનું ઘેન. ગુરુ મહારાજ સતત એની પર કૃપા કરીને એની માનસિકતા એ તૈયાર કરે, એનું અજ્ઞાનનું ઘેર ઉડી જાય, પૂરા સમજશે. જે કોઈ આ બાબતની અંદર જાગૃત હશે, સમજણ વાળા હશે, તે શાનમાં સમજી જશે ઈશારાની અંદર. એને માટે ઈશારો બસ છે. પુનિત મહારાજ નું ભજન છે, તેજી ને ટકોરો સારો, ગધા ને ડફણા નો મારો, માત્ર શાન. સહેજામ ઈશારો કર્યો એટલે ચાલવા માંડે. બળદ છે, ઘોડો છે, ગાય ઉભા ના, પણ ભેંસ ને તમે કરો તો હટે જ નહીં. તો એમ પૂરા સમજશે એને. જે કોઈ આની અંદર અંદર ઉતર્યા હશે એ જ ઈશારાથી સમજી શકશે. શું સમજી શકશે? સદગુરુ મહેર કરે છે, મહેર કરી છે પણ સમજવું પડે, મારી ઉપર કૃપા કરી છે. ભલે બીજું કઈ ના દેખાતું વ્યવહારમાં, પણ છતાં એમ અનુભૂતિ થાય કે મારી ઉપર મહારાજ, જય મહારાજની કૃપા છે. તારે તો અહીં સુધી આવું છું અને અહીં આવીને આ રીતે શાંતિથી બેસું છું, આ સાંભળવાનું મળે છે. અને સાંભળ્યા પછી એની અંદર કઈક સમજાય છે, ગુરુ મહારાજ જય મહારાજની મહેર નહીં તો બીજું શું. બસ આ રીતે ધીરે ધીરે ગુરુ મહારાજની મહેરની કૃપાની પણ અનુભૂતિ કરીએ અને રીતે અભ્યાસ દ્વારા આગળ વધી આત્માની પણ અનુભૂતિ કરીએ. જય મહારાજ.